ગોકુળમાં જવા માટે ઉદ્ધવજીએ સુવર્ણ રથમાં ચડવાની તૈયારી કરી. શ્યામ સુંદરે આંખમાં આંખ પરોવી, બસ ત્યારે પ્રભુ હવે રજા લઉં. ઉદ્ધવજી, સૌથી પહેલાં મારા માતા પિતાને મળજો, એમને કહેજો તમારો લાલો તમને ઘડી ઘડી યાદ કરે છે, રડે છે. ઉદ્ધવ, માનો પ્યાર એ માનો પ્યાર, મૈયાને મારી વાત કરશો અને એમની છાતીમાંથી દુખડા વહેવા લાગશે, આંખેથી આંસુ વહેવા લાગશે. યશોદા જેવી માં મળી નથી અને મળશે નહીં. કારી સ્ફિટક શિલા પરથી નિર્મળ ઝરણું વહ્યું જાય એમ શ્યામના શ્યામ કપોળ પરથી અશ્રુ ઝરણ વહેવા લાગ્યું. કંઠે ગદગદ થઈ ગયો, મુખ ભાવથી ભરાઈ ગયો. ઉદ્ધવને પરમ આશ્ચર્ય થયું, અરે આ વ્રજમાં એવું તે શું છે કે વારંવાર સ્મરણ કરી શ્રીકૃષ્ણ રડ્યા કરે છે. ભલે પ્રભુ, નંદ યશોદાને સૌથી પહેલાં મળીશ, એમ કહી ઉદ્ધવજીએ રથના પગથિયા પર પગ મૂક્યો. ત્યાં તો શ્યામ સુંદરને હાથ પકડીને ઊભા રાખ્યા અને ગદગદ કંઠે કહ્યું, માતાનો પ્યાર કેવો હોય એનો ખ્યાલ યશોદા મૈયાની દશા પરથી આવશે. માતાના પ્યાર સાથે પિતાનો પ્યાર પણ ત્યાં જોવા મળશે. મૈયા રડતી હશે અને આકુર વ્યાકુર થયેલા નંદ બાબા એને ધમકાવતા હશે, લે હવે આંસુડા પાડ્યા કર, અહીં હતો ત્યારે સુખે માખણ ખાવા પણ ન આપ્યું, હવે રોજ રોજ ગગલી ગાયનું માખણ કાઢીને અલગ રાખે છે, હવે ખાનારો ક્યાં છે. એ દિવસની વાત યાદ આવે છે ને, એને ધાવતો છોડીને ઉકળતું દૂધ સંભાળવા ગઈ હતી. કનૈયાને પણ એવી રીસ ચડી કે અહીં વલોવવાનું માટલું જ ફોડી નાખ્યું. ત્યારે તે એને ખાંડળીએ બાંધ્યો, દામણા ભેગા કરીને બાંધ્યો, લાકડી બતાવી ધમકાવ્યો, હવે બેઠી બેઠી આંસુડા સાર્યા કર, તારા કયા વહાલે મથુરા છોડીને ગોકુળમાં આવે. ઉદ્ધવજી, તમને ચિત્રકલાનો અભ્યાસ હોય તો માતા પિતાનું એ દ્રશ્ય, એ ભાવ, એ વાણી કાગળમાં ઉતારી લાવજો, એ જોઈને હું મારું હૈયું હરવું કરીશ. ઉદ્ધવજી જોર કરીને રથમાં ચડી બેઠા, અશ્વની લગામ હાથમાં લીધી અને રથ હાંકવા લાગ્યા. રાજમહેલના મુખ્ય દ્વાર પાસે રથ પહોંચ્યો હશે ત્યાં તો સામે શાત પાડીને ડોટ મૂકી, ઉદ્ધવજી ઉદ્ધવજી રથને જરા રોકો. ઉદ્ધવજીએ લગામ ખેંચીને અશ્વને અટકાવ્યા. કનૈયો દોડતો દોડતો આવીને રથ પર ચડી ગયો અને બ્રહ્મણની જેમ કાનમાં ગણગણી રહ્યો. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ આપ નિશ્ચિંત રહો, વ્રજમાં હું સૌને મળી સૌને સાંત્વન આપીશ, કૃપા કરીને હવે મહેલમાં પધારો. મથુરેશ થઈને આપ રથની પાછળ આમ દોટ મૂકો એ આપને શોભતું નથી. કનૈયો રથમાંથી જેવો નીચે કૂદ્યો કે તરત જ ઉદ્ધવજીએ વેગથી અશ્વોને હાંકવા માંડ્યા. વળી પાછું કનૈયાને કંઈ યાદ આવ્યું. વંટોરિયાની જેમ દોડીને કનૈયો રથ પર ચડ્યો અને કાનમાં ગણગણ્યો, ઉદ્ધવજી રાધાજીને અચૂક મળજો, એને મારો સંદેશો કહેજો કે શ્યામ સુંદર વહેલી તકે વ્રજમાં આવવાના છે, જો એને મારો સંદેશો નહીં પહોંચાડો તો એ પ્રાણ છોડી દેશે. ઉદ્ધવજીને કનૈયો હવે દીવાનો લાગ્યો, પ્રભો દાદાજીને પણ મળીશ, આપ નિશ્ચિંત રહો. કનૈયો રથમાંથી નીચે કૂદ્યો પણ એ રાજમહેલમાં જવાનું મન થતું નથી, કોઈને સંદેશો રહેવાનું રહેતો જતો નથી ને. કનૈયો મનમાંને મનમાં વિચારી રહ્યો હતો, ત્યાં કંઈક યાદ આવ્યું, ફરી પાછો દોડીને રથ પર ચડી ગયો અને ઉદ્ધવજીના કાનમાં ગણગણવા માંડ્યું. કનૈયાની બાલીસ વાતો સાંભળીને ઉદ્ધવજી મંદ મંદ હસ્યા. જેવો કનૈયો રથમાંથી નીચે કૂદ્યો એવા જ અશ્વને વેગથી દોડાવી મૂક્યા. કનૈયો અનિમેષ નયને ઉદ્ધવજીને જતા જોઈ રહ્યો. ઉદ્ધવજીએ હવે છુટકારાનો દમ ખેંચ્યો. ઉદ્ધવજી હતા જ્ઞાની, પણ કનૈયાના આકરા સ્વભાવને એ કરી શક્યા નહીં. રથના અશ્વો વ્રજ બાજુ દોડી રહ્યા હતા. અરે, આ કનૈયો હૃદયનો કેટલો પોચો છે! મારી માને આમ કહીને આશ્વાસન આપજો અને પિતાને આમ કહેજો, ગોપીને આમ કહેજો અને ગોપાંગનાઓને તેમ કહેજો. કનૈયો આટલા કોમર કાળજાનો હશે એવું મેં નહોતું ધાર્યું. આવા કોમર કાળજાનો કનૈયો મથુરાની રાજગાદી સંભાળશે કેવી રીતે? કનૈયાના વિચારો કરતાં કરતાં પંથ ક્યાં કપાઈ ગયો એની જ સમજ પડી નહીં. સંધ્યાકાર થવા આવ્યો હતો. ઉદ્ધવે પ્રેમભૂમિ વ્રજમાં પ્રવેશ કર્યો.